નમસ્કાર. આજે આપણે એક એવી નવલકથાની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જે કોઈ મીઠી કાલ્પનિક વાર્તા નથી, પણ આપણા સમાજના પાયા પર જ સીધો સવાલ ઉઠાવે છે. આપણે વાત કરી રહ્યા છીએ નાઓમી એલ્ડરમેનની 2016માં આવેલી નવલકથા ધ પાવર વિશે.
અને આ પુસ્તકે ખરેખર સાહિત્ય જગતમાં એકદમ હલચલ મચાવી દીધી હતી.
હા, અને તેને પ્રતિષ્ઠિત બેઇલીઝ વિમેન્સ પ્રાઇઝ ફોર ફિક્શન પણ મળ્યો હતો.
અને એ હલચલનું કારણ જુઓ, બહુ સ્પષ્ટ છે. આ નવલકથાનો જે મૂળ વિચાર છે ને, એ જ એટલો શક્તિશાળી છે.
બિલકુલ. કલ્પના કરો કે એક દિવસ અચાનક દુનિયાભરની યુવાન છોકરીઓના શરીરમાં એક નવી શક્તિ જાગે છે.
વીજળી ઉત્પન્ન કરવાની શક્તિ.
હા, પોતાના હાથમાંથી.
અને એનાથી એ કોઈને પણ ઘાયલ કરી શકે, મારી પણ શકે.
એટલે સદીઓથી જે શારીરિક શક્તિ પુરુષો પાસે હતી તે અચાનક સ્ત્રીઓના હાથમાં આવી જાય છે.
અને ત્યાંથી જ આખી ગેમ પલટાઈ જાય છે.
બરાબર. પણ લેખિકા આ વાર્તા સીધી રીતે નથી કહેતા, ખરું ને? એમણે એક બહુ જ રસપ્રદ માળખું ગોઠવ્યું છે.
હા, અને એ જ આ નવલકથાની ખરી બુદ્ધિમત્તા છે. આ એક નવલકથાની અંદરની નવલકથા છે. વાર્તાની ફ્રેમ આજથી 5000 વર્ષ ભવિષ્યમાં છે, જ્યાં દુનિયા સંપૂર્ણપણે માતૃસત્તાક છે.
ઓકે.
અને એ દુનિયામાં નીલ નામનો એક પુરુષ લેખક એક ઐતિહાસિક નવલકથા લખે છે. એ નવલકથા આપણા સમયની છે,
જ્યાં પુરુષોનું રાજ હતું.
બરાબર. પણ ભવિષ્યની દુનિયામાં એ વિચાર જ એટલો વિચિત્ર લાગે છે, એટલો કાલ્પનિક લાગે છે, કે તેની માર્ગદર્શક નાઓમી તેને મજાકમાં ઉડાવી દે છે.
એટલે આ માળખું આપણને આપણા પોતાના સમાજને એક બહારની વ્યક્તિની નજરે જોવાની ફરજ પાડે છે.
ચોક્કસ.
તો ચાલો એ ઐતિહાસિક ઘટનાક્રમમાં ઊંડા ઉતરીએ. એ દિવસ જેને ધ ડે ઓફ ધ ગર્લ્સ કહેવામાં આવે છે, ત્યાંથી દુનિયા કેવી રીતે બદલાઈ છે?
આ પરિવર્તનને સમજવા માટે લેખિકા 4 મુખ્ય પાત્રોના દ્રષ્ટિકોણથી વાર્તા કહે છે. અને આ 4 પાત્રો જાણે
સત્તાના 4 અલગ અલગ ચહેરાઓ જેવા છે.
બિલકુલ. પહેલી છે એલી, અમેરિકાના દક્ષિણ ભાગમાં રહેતી એક અનાથ છોકરી જેનું તેના પાલક પિતા દ્વારા ભયંકર શોષણ થઈ રહ્યું છે. જ્યારે તેનામાં આ શક્તિ જાગે છે ત્યારે તે તેના માટે મુક્તિ અને બદલાનું સાધન બને છે.
એ ત્યાંથી ભાગી જાય છે.
હા, ભાગીને એક કોન્વેન્ટમાં આશરો લે છે અને ત્યાંથી જ એક નવા ધર્મનો પાયો નાખે છે.
એટલે કે એક પાત્ર માટે આ શક્તિ ઈશ્વરનો સાક્ષાત્કાર છે, પણ બધા માટે આવું નથી, બરાબર?
ના, જરાય નહીં.
બીજું પાત્ર રોક્સી આ શક્તિને સાવ અલગ રીતે જુએ છે.
એકદમ અલગ. રોક્સી લંડનના એક મોટા માફિયા ડોનની દીકરી છે. એની દુનિયામાં તો પહેલેથી જ તાકાત અને હિંસાનો બોલબોલો છે.
એટલે એના માટે આ કોઈ ચમત્કાર નથી.
ના, એના માટે આ એક વધારે ધારદાર હથિયાર છે. જ્યારે એની માતાની હત્યા થાય છે ત્યારે એ આ શક્તિનો ઉપયોગ પોતાના દુશ્મનોનો સફાયો કરવા
અને પોતાના પિતાના ગુનાહિત સામ્રાજ્ય પર કબજો કરવા માટે કરે છે.
હા, એના માટે શક્તિનો અર્થ છે નિયંત્રણ, વર્ચસ્વ.
તો એક તરફ ધર્મ છે, બીજી તરફ ગુનાખોરી, અને ત્રીજું પાત્ર
એ તો રાજકારણના દાવપેચમાં આ શક્તિને વાપરે છે.
બરાબર. તે છે માર્ગોટ ક્લિયરી, એક અમેરિકન મેયર જે ગવર્નર બનવાના સપના જુએ છે. મહત્વાકાંક્ષી.
ખૂબ જ. અને ચાલાક રાજકારણી. તે આ શક્તિના ઉદ્ભવથી ગભરાતી નથી, પણ એમાં પોતાની કારકિર્દી માટેની એક નવી તક જુએ છે.
એટલે એ તરત જ છોકરીઓ માટે સરકારી તાલીમ કેમ્પ શરૂ કરાવે છે.
હા, આનાથી એ એક તરફ સ્ત્રીઓની હમદર્દ પણ બને છે અને બીજી તરફ આ નવી શક્તિને સરકારી નિયંત્રણ હેઠળ પણ લઈ આવે છે. એના માટે સત્તા એક સિસ્ટમ છે.
અને આ ત્રણેય શક્તિશાળી સ્ત્રીઓની વાર્તા આપણને જેની આંખોથી જોવા મળે છે તે એક પુરુષ છે, ટુંડે. મને લાગે છે કે આખી નવલકથામાં પુરુષોની બદલાતી સ્થિતિનું એ જીવંત પ્રતીક છે.
ચોક્કસ. ટુંડે નાઇજીરિયાનો એક યુવાન અને મહત્વાકાંક્ષી પત્રકાર છે.
એ જ પહેલો વિડીયો દુનિયા સમક્ષ લાવે છે.
હા, અને રાતોરાત પ્રખ્યાત થઈ જાય છે. શરૂઆતમાં તે આ ક્રાંતિનો સમર્થક છે, એક ઉત્સાહી દસ્તાવેજકાર. તે દુનિયાભરમાં ફરીને સ્ત્રીઓના બળવાનની ગાથાઓ રેકોર્ડ કરે છે. પણ જેમ જેમ 10 વર્ષ વીતે છે
તેમ તેમ તેની સ્થિતિ બદલાતી જાય છે. તો આ 10 વર્ષમાં દુનિયામાં શું ઉથલપાથલ થાય છે? શરૂઆતમાં તો અંધાધૂંધી જ હશે.
શરૂઆતમાં તો ભયંકર અરાજકતા. સરકારો માહિતી છુપાવવાનો પ્રયાસ કરે છે, લોકો ગભરાઈ જાય છે, પણ ધીમે ધીમે સ્ત્રીઓ પોતાની શક્તિને ઓળખે છે, એને સંગઠિત કરવાનું શરૂ કરે છે,
અને ત્યારે જ ખરી રમત શરૂ થાય છે.
સાચી વાત. સાઉદી અરેબિયા જેવી જગ્યાએ જ્યાં સ્ત્રીઓ દાયકાઓથી દબાયેલી હતી, ત્યાં સશસ્ત્ર બળવો ફાટી નીકળે છે.
ભારતમાં પણ જાતીય હિંસાનો સામનો કરવા માટે સ્ત્રીઓ ગેંગ બનાવે છે એવું બતાવ્યું છે.
હા, અને જોતજોતામાં સત્તાનું આખું ગણિત જ ઊંધું વળી જાય છે.
જે સમાજ પુરુષ પ્રધાન હતો
તે માતૃપ્રધાન બનવા લાગે છે, અને આ પરિવર્તન માત્ર રાજકીય નથી,
સામાજિક પણ છે.
બિલકુલ. પૂર્વ યુરોપના મોલ્ડોવામાં સ્ત્રીઓ એક અલગ દેશ જ બનાવી દે છે, બેસાપારા,
જ્યાં પુરુષોને ગુલામ તરીકે રાખવામાં આવે છે.
હા, ટીવી પર પુરુષ એન્કરની જગ્યાએ સ્ત્રીઓ દેખાવા લાગે છે, સૈન્યમાં સ્ત્રીઓની ભરતી થવા લાગે છે, અને પુરુષો માટે રાત્રે એકલા ઘરની બહાર નીકળવું
જોખમી બની જાય છે.
બરાબર.
પડે છે જે એક સમયે વિશેષાધિકાર ધરાવતો પત્રકાર હતો,
તે હવે એક ડરેલો લાચાર પુરુષ બની જાય છે.
એના પર હુમલો પણ થાય છે, ખરું ને?
એકદમ. એક ઘટનામાં તેના પર હુમલો થાય છે અને તેનું યૌન શોષણ પણ થાય છે, અને એક ક્ષણે તેને એ જ ભય અને લાચારીનો અનુભવ થાય છે જે સ્ત્રીઓ સદીઓથી અનુભવતી આવી છે. લેખિકા અહીં બહુ સ્પષ્ટપણે કહે છે કે જાતિગત ભૂમિકાઓ, એટલે કે જેન્ડર રોલ્સ, કોઈ કુદરતી નથી,
એ શક્તિના માળખા પર આધારિત છે.
બરાબર. જે શારીરિક રીતે નબળું છે તે શોષણનો શિકાર બને છે, પછી ભલે તે સ્ત્રી હોય કે પુરુષ.
આ બધું એક મોટા સંઘર્ષ તરફ આગળ વધી રહ્યો હોય એવું લાગે છે.
હા,
જ્યારે દુનિયામાં આટલા બધા શક્તિના કેન્દ્રો બની જાય, એલીનો ધર્મ, રોક્સીનું સામ્રાજ્ય, માર્ગટની રાજનીતિ, ત્યારે ટકરાવ તો થવાનો જ.
અને એ ટકરાવ જ વાર્તાનો અંતિમ તબક્કો છે, ધ કેટેક્લિઝમ, એટલે કે પ્રલય.
હવે સત્તા પર સંપૂર્ણ કબજો કોનો રહેશે એની લડાઈ.
હા, અને આ કોઈ નાની લડાઈ નથી, પણ એક વૈશ્વિક યુદ્ધ છે. એલી, જે હવે મધર ઈવ તરીકે ઓળખાય છે, તે પોતાની શક્તિનો ઉપયોગ કરીને
દુનિયાના લશ્કરી હથિયારોને નિષ્ક્રિય કરવાની ક્ષમતા મેળવી લે છે.
બરાબર. તે એક એવી દુનિયા બનાવવા માંગે છે જે ફરીથી પાષાણ યુગમાં પહોંચી જાય, જેથી જૂની દુનિયાના બધા નિશાન ભૂંસાઈ જાય.
એટલે કે નવી દુનિયા બનાવવા માટે જૂની દુનિયાનો સંપૂર્ણ નાશ કરવો જરૂરી છે. પણ મારો સવાલ એ છે કે શું આ નવી દુનિયા ખરેખર નવી અને સારી છે?
અને મને લાગે છે કે આખી નવલકથા આપણને એ જ સવાલ પૂછી રહી છે.
હા,
લેખિકાનો સંદેશ એ નથી કે સ્ત્રીઓનું શાસન સારું હોય છે, ઉલટાનું તે તો એ બતાવે છે કે સત્તા ભ્રષ્ટ કરે છે,
અને નિરંકુશ સત્તા સંપૂર્ણપણે ભ્રષ્ટ કરે છે,
પછી ભલે તે કોઈના પણ હાથમાં હોય. જે નવી દુનિયા બને છે તેમાં પણ જૂની દુનિયાની જેમ જ યુદ્ધ, ગુલામી, શોષણ, ધાર્મિક કટ્ટરતા, બધું જ છે.
જુલમ કરનારના ચહેરા બદલાયા છે, પણ જુલમનો સ્વભાવ એનો એ જ છે.
બરાબર. હા, ઈજા પહોંચાડવાની શક્તિ એક પ્રકારની સંપત્તિ છે.
આખી નવલકથાનો સાર કદાચ એક વાક્યમાં સમાઈ જાય છે.
ચોક્કસ. જેની પાસે બીજાને નુકસાન પહોંચાડવાની ક્ષમતા છે તે જ શક્તિશાળી છે, અને આ નવલકથા બતાવે છે કે સ્ત્રીઓ પણ જ્યારે આ ક્ષમતા મેળવે છે ત્યારે
તેઓ પણ એટલી જ ક્રૂર અને હિંસક બની શકે છે.
હા, એટલે આ કોઈ ગર્લ પાવરની ઉજવણી કરતી વાર્તા નથી, પણ માનવ સ્વભાવના અંધકારને ઉજાગર કરતી કૃતિ છે.
અને આ બધાની ઉપર પેલી ફ્રેમ સ્ટોરી, 5000 વર્ષ પછી જ્યારે ઇતિહાસ લખાય છે
ત્યારે આ લોહિયાળ સંઘર્ષ અને પુરુષ પ્રધાન સમાજની વાસ્તવિકતા એક કાલ્પનિક વાર્તા બની જાય છે,
જે સાબિત કરે છે કે ઇતિહાસ હંમેશા વિજેતાઓ દ્વારા જ લખાય છે.
સત્તા માત્ર વર્તમાનને જ નહીં પણ ભૂતકાળને પણ નિયંત્રિત કરે છે.
આમ ધ પાવર આપણને કોઈ સરળ જવાબ નથી આપતી.
ના, પણ અરીસો ધરે છે. તે આપણને અસ્વસ્થ કરે છે, વિચારવા મજબૂર કરે છે,
કે આપણને પૂછે છે કે જો સત્તાનું સંતુલન બદલાય તો શું ખરેખર એક ન્યાયી સમાજ રચી શકાશે,
કે પછી આપણે એ જ ભૂલો અને એ જ ક્રૂરતાનું પુનરાવર્તન કરવા માટે બંધાયેલા છીએ ફક્ત પાત્રો બદલીને. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.